શ્રી પ્રવચન સાર ગાથા 199 અને 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 129.
ॐ केवलं किं ध्यायति इति प्रश्नं मुख्यत्वेन प्रथमा गाथा 197 गाथामा केवली शेनू ध्यान करे छे अथवा शा माटे ध्यान करे छे ए प्रश्नने मुख्यताथी पहली गाथा छे। परम सुखम ध्यायति अनुभवति इति परिहार मुख्यत्वेन द्वितीया छे। केवली भगवान परम सुखने ध्यान करे छे एटले के परम सुखने अनुभवे छे, परमानंदमां लीन रहे छे, एवा प्रश्नना समाधान मुख्यताथी बीजी गाथा छे। इति ध्यान विषय पूर्वपक्ष परिहार द्वारेण तृतीय स्थले गाथा द्वयं गतम्। ए प्रमाणे ધ્યાનના વિષયમાં પૂર્વપક્ષનો પરિહાર કરીને એટલે પ્રશ્ન અને તેનો ઉત્તર આપીને ત્રીજા સ્થળમાં બે ગાથા રહી છે। અથવા એમેવ અને વિશુદ્ધાત્મો ઉપલબ્ધિ લક્ષણ મોક્ષ માર્ગો ન અન્ય ઇતિ વિશેષેણ સમર્થયતિ। હવે અહીંથી આ ગાથામાં આ એક જ અયમેવ આ એક જ નિજ શુદ્ધાત્મ ઉપલબ્ધિ લક્ષણ મોક્ષ માર્ગ છે। પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની ઉપલબ્ધિ નામ પ્રાપ્તિ, પ્રાપ્તિ એટલે પ્રગટ વેદન, એવું મોક્ષ માર્ગનું એક જ લક્ષણ છે। એવા લક્ષણવાળો એક જ મોક્ષ માર્ગ છે, ન અન્ય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી એમ વિશેષપણે સમર્થન કરે છે આ ગાથામાં। એનું વિશેષપણે સમર્થન છે। જાદા જાતા ઉત્પન્નાહ ઉત્પન્ન થયા, જન્મ પામ્યા અથવા ઉત્પન્ન થયા, કથમ ભૂતાહ કોણ ઉત્પન્ન થયા, સિદ્ધાહ સિદ્ધાહ સિદ્ધ પરમેષ્ઠિનઃ મુક્તાત્મન ઇતિ અર્થ। સિદ્ધ એટલે સિદ્ધ પરમેષ્ઠિઓ એટલે કે મુક્ત આત્માઓ એવો અર્થ છે। સિદ્ધનો અર્થ એ છે કે સિદ્ધ છે એ પરમેષ્ઠી છે, ઈશ્વર છે, પરમાત્મા છે, એટલે કે મુક્ત આત્મા છે। જગતમાં પરમાત્મા તો સૌ કોઈ કહે છે, ઈશ્વરને ભગવાનને પરમાત્મા કહે છે, પણ એને મુક્તાત્મા માનતા નથી, એને પણ શરીરવાળા માને છે। ચિત્ર છે ને શરીરવાળા, શરીરવાળા માને, રાગવાળા માને, અને ભક્તોને જરૂર પડે ત્યારે હાજર થાય એવા માને, જન્મ લઈને પછી હાજર થાય। મુક્તાત્માઓને કઈ જન્મ મરણ હોય શકે એમ જ વાત આવે છે કે મુક્તાત્માઓને જન્મ મરણ થતા નથી, પણ ભગવાનને છૂટ, એટલે એ સંબંધે કોઈ વિચાર નથી કે આ કહીએ છીએ એની આ વિરુદ્ધ જશે એવું કઈ નહીં। સંશયાત્મા વિનશ્યતિ, શંકા સંશય કરવાની ને જો શંકા કરીશ તો તારો નાશ થઈ ગયો, વિઘ્ન માર્યા કોઈ વિચાર કરતા। એ તો જીવું આમાં ચાલે છે, ખોજામાં ચાલે છે ને, આગા ખાન બસ એવું બધાને વિચારવાનું છે। અમે એ કઈ વિચાર અમારે કરાય જ નહીં, વિચાર કરીએ તો અમને પાપ કરીએ। ભગવાન સંબંધીનો કોઈ વિચાર શંકા કરાય જ નહીં, અને શંકા કરીએ તો અમને પાપ લાગે, નહીં તો એ બધા એમાંય બેરિસ્ટરો ને વકીલો ને બધા બુદ્ધિવાળા માણસો એના સમાજમાં નથી હોતા એવું કાંઈ નથી। એવું નથી કે બુદ્ધિ નો ઇજારો કોક અમુક વર્ગે રાખ્યો છે, અમુક કોમે રાખ્યો છે, એવું કઈ નથી. બધી કોમમાં સૂક્ષ્મ તો પૂર્વકર્મ અનુસાર જીવોને હોય છે. સીધા સિદ્ધ પરમેષ્ઠી નો મુક્તાત્મન ઇતિ અર્થ. કે કરતા રહ, કોણ એના કરતા છે, કે જીના જીના અનાગાર કેવલી ન. પછી આમ થાપે છે ને, આગાર ને પણ જીન થાપે છે. ગ્રસ્ત દશા હોય, ગમે તે પરિસ્થિતિ હોય, વાત વાતમાં કેવળ જ્ઞાન થઈ જાય, કોકને શાક મળતા મળતા થઈ જાય, તો કોકને દોરડા ઉપર નાતા નાતા થઈ જાય. આવે છે ને સુતામુરમાં બહુ કથાઓ જોડી નાખી એ લોકોએ, બધી કલ્પનાથી જોડી નાખી. ભાઈ શું કરતા હતા, શાક મળતા હતા એમાં એકદમ આત્માનો વિચાર આવી ગયો ને ધ્યાનમાં ચડી ગયા ને કેવું જ્ઞાન થઈ ગયું. પણ કાંઈ ન હોય એમ કેવું જ્ઞાન થાય, તો સાવધ યોગ પીડ્યો છે. એકેન્દ્રી નો વધ થાય છે આ બાજુ કાયાના યોગ દ્વારા. આ બાજુ કેવું જ્ઞાન થાય એવું કોઈ બની શકે. આમાં છે ને કોઈને નાખતા નાખતા થઈ ગયા. એકાગ્રતા રાખે ને આત્માના ધ્યાનની એકાગ્રતા રાખે તો એ ઠપકારી દીધું. એને તો આત્માની એકાગ્રતા થઈ અને કેવળ જ્ઞાન વાત વાતમાં કેવળ જ્ઞાન થાય. જીન નો અર્થ કર્યો અહીંયા, જીના હા અનાગાર કેવલી ના, આગાર હોય નહીં. ગ્રસ્ત દશા હોય અને ગ્રસ્ત નો યોગ હોય, સાવધ યોગ હોય, અણગાર અણગાર વ્રત ન લીધું હોય, આગાર હોય અને એને કેવડી થાય કેવું બને. એટલે એમ કીધું જીના હા અનાગાર કેવડી. ભાઈ સર્વ સાવધ યોગ નો બારમાં ત્યાગ ના કરનારા એવા કેવડી છે, એ સિદ્ધ પરમાત્મા થાય છે. ન કેવલમ જીના, હું તો શું પૂછે એને કે ગમે તે ક્રિયા કરતો હશે પછી કેવળ જ્ઞાન થયા પછી એને ફેરફાર કરવાનો રાગ આવશે. પેલા માથે મુગટ છે એ ઉતારી નાખું, આ નીતિ છે, આભૂષણ છે, એ શૃંગારનું નિમિત્ત છે, એને હું વિતરાગીઓ માટે મારે દૂર કરવું જોઈએ. જો એને પહેલા વિકલ્પ ના આવ્યો હોય તો કેવળ થયા પછી એ પરિસ્થિતિ ઉભી થશે, એવું તો બની શકે. જો હાથી ના ઉદે કે દોડા ઉપર કેવો જ્ઞાન થતું ત્યાંથી ઉતરવાનો વિકલ્પ આવશે. હવે અહીંયા કેવો જ્ઞાન થયા પછી અહીંયા રેવાય નહી. ફસાઈ ગયો ને અંગૂઠો, તો ફસાઈ ગયો અંગૂઠો, ફસાઈ ગયો. હવે તમે વાત વાતમાં વિવિધ કથાઓ જોડી છે એ લોકો. સંયોગ દર્શન નો માં પુરુષાર્થ કેટલો જોઈએ તો ખબર નથી. અને સીધું કાંઈ પણ ગડબડ થાય ને એમાંથી સીધું કેવળ જ્ઞાન થઈ જાય, બહુ કથાઓ જોઈએ. ન કેવલમ જીના, જીનેન્દ્રાસ્ત તીર્થંકર પરમ દેવાહા. ફક્ત કેવળ જીનો જ છે એ સિદ્ધો થાય છે એમ, જીનો એટલે સામાન્ય કેવળીઓ. પણ જીનેન્દ્રો છે, જીનમાં પણ જે ઇન્દ્ર છે એવા તીર્થંકર પરમદેવ છે તે પણ સિદ્ધ પરમાત્મા થાય છે, સિદ્ધ થાય છે. જીણા જીનિંદા બે શબ્દ લીધો છે, એવમ જીણા જીનિંદા સિદ્ધા મગમ સમુદિત સિદ્ધા સમણા. એ રીતે જીનો અને જીનેન્દ્રો સિદ્ધ થાય છે. એવી રીતે આ માર્ગને સેવીને મગમ સિદ્ધા, માર્ગમ સમુત્થિતા, સમ્યક પ્રકારે માર્ગમાં ઉત્થિત થઈને ઉદ્યમન થઈને જીનો જીનેન્દ્રો અને શ્રમણો બધા સિદ્ધ થાય છે એમ છે. કથમ ભૂતા સંતો એ સિદ્ધા જાતા, કેવા થયા થતા આ જીવો સિદ્ધ થાય છે. મગમ સમુત્થિદા માર્ગને આશ્રય કરીને સમુત્થિદા સમ્યક પ્રકારે આશ્રય કરીને સમુત્થિતા ઉત્થિતા એટલે આશ્રિતા નિજ પરમાત્મ તત્વાનુભૂતિ લક્ષણ માર્ગમ મોક્ષ માર્ગમ. મોક્ષ માર્ગની આ પરિભાષા કરી. નિજ પરમાત્મ તત્વ અનુભૂતિ લક્ષણ માર્ગમ મોક્ષ માર્ગમ. મોક્ષ માર્ગ કોને કહેવો? કે પોતાના પરમ પરમાત્મ તત્વને અનુભૂતિ જેનું લક્ષણ છે એવા માર્ગને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એ સિવાય મોક્ષ માર્ગનું બીજું કોઈ લક્ષણ નિશ્ચય લક્ષણ નથી. બાકી બીજા કોઈ લક્ષણ કયા હોય તો એવા લક્ષણ છે. મોક્ષ માર્ગમ સમુત્થિતા આશ્રિતા મોક્ષ એવા મોક્ષ માર્ગનો આશ્રય કરીને આશ્રય કરીને એટલે સમ્યક પ્રકારે સ્વાનુભૂતિમાં આવીને એનો અર્થ આશ્રય કરીને સિદ્ધ થાય છે. ભલે કોઈ પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયનું નિશ્ચય કારણ નથી. કોઈ પણ એક પર્યાય કે ત્યાર પછીની થનાર પર્યાયનું ખરેખર કારણ નથી. તેમ છતાં કોઈ પણ સિદ્ધજી મોક્ષ માર્ગનો આશ્રય કર્યા વિના ઉન્માર્ગનો આશ્રય કરીને ગમે ત્યારે સિદ્ધિને પામે એમ બનતો વ્યવહાર કારણમાં જાય છે. મોક્ષ માર્ગ છે કારણ અને મોક્ષ છે કાર્ય એ વ્યવહાર છે. તો પણ આવો જ વ્યવહાર હોય બીજી રીતે વ્યવહાર હોઈ શકે એમ ત્યાં બતાવો. શુદ્ધાત્મ પ્રવૃત્તિ લક્ષણ મોક્ષ માર્ગ કયો છે? એટલો શુદ્ધાત્મ પ્રવૃત્તિ લક્ષણ વિધિ માર્ગને ત્યાં વિધિ શબ્દથી લીધો છે. વિધિ એટલે રીત. પોતાના શુદ્ધ આત્મામાં ઉપયોગની પ્રવૃત્તિ જેનું લક્ષણ છે એવી વિધિ અને એવી રીત છે એવી વિધિ એવી રીત છે તે મોક્ષ પામવાનું કારણ છે. પૂર્વ બહુધા વ્યાખ્યાત ક્રમેણ આશ્રિતા કેન કે એવમ એ પ્રકારે કેવી રીતે એ પ્રકારે પૂર્વે બહુધા બહુ પ્રકારે વ્યાખ્યાત ક્રમેણ કહેવામાં આવ્યું છે કે એ પ્રકારે ન કેવલમ જીના જીનેન્દ્રા અનેન માર્ગેણ સિદ્ધા જાતા સમણા સુખ દુઃખાદી સમતાભાવ સમતાભાવના પરિણત આત્મતત્વ લક્ષણા શેષા અવતરમ દેહ શ્રમણા એમ ફક્ત જીનો અને જીનેન્દ્રો આ માર્ગથી સિદ્ધિને પામે છે એટલું જ નહીં. ન કેવલમ એટલું જ ફક્ત નહીં એટલું જ માત્ર નહીં. શ્રમણ કોણ છે? કે સુખ દુઃખ આદિ સમતા ભાવ પરિણત આત્મતત્વ લક્ષણ જે શ્રમણો સુખ દુઃખ એટલે ગમે તે પ્રકારના સંયોગમાં ઉપસર્ગ પરિષદ ગમે તે આવે એમાં સમતા ભાવના પરિણત છે. જે પોતાના આત્માથી સમતા ભાવે સમભાવે વિતરાગ ભાવે પરિણમે છે એવું જેનું લક્ષણ છે એવા બાકીના અચરમ દેહ કોઈને એક બે બહુ બાકી રહ્યા હોય છેલ્લું શરીર ન હોય ચરમ દેહ એટલે છેલ્લું શરીર અચરમ દેહ એક બે બહુ બાકી રહ્યા હોય એવા શ્રમણો પણ સિદ્ધિમાં જાય છે. એ તો જેટલા કોઈ મોક્ષ માર્ગે ચડ્યા તેટલા બધા સિદ્ધિમાં જવાનાને આને તો મોક્ષમાં લેવાના ને અચરમ જ
બે વખત છે ને, અચરમ દેહાનામ કથમ સિદ્ધત્વમ છે. હવે ચરમ દેહ વાળાને વળી સિદ્ધિ સિદ્ધપણું કેમ હોય? ચરમ દેહી ને સિદ્ધિ હોય એમ પ્રશ્ન કર્યો છે. કે અચરમ દેહો એટલે જેને ઉદભવ વૈભવ બાકી હોય એવાને સિદ્ધિ કેવી રીતે થાય એ વિષયનો પ્રશ્ન છે. એના ઉત્તરમાં કોઈ ગાથા લીધી છે શાસ્ત્રની. તવ સિદ્ધિ નય સિદ્ધિ સંગમ સિદ્ધિ ચૈત સિદ્ધિ નામની દંશનમનીય સિદ્ધિ શિરસા નમન સામે, એવી કોઈ ગાથા લીધી છે. તવ સિદ્ધિ નય સિદ્ધિ સંયમ સિદ્ધિ તપથી સિદ્ધિ નયથી સિદ્ધિ સંયમથી સિદ્ધિ ચરિત્ર ચારિત્રથી સિદ્ધિ જ્ઞાન દર્શનથી આ રીતે સિદ્ધ થયા એને હું મસ્તકથી નમસ્કાર કરું છું. શિરસા મસ્તકથી નમસ્કાર કરું છું, માથું નમાવીને નમસ્કાર કરું છું. ઇતિ ગાથા કથિત ક્રમેણ એક દેશેન, એ ગાથા કઈ છે એમાં એક દેશે વાત લેવી, એક દેશે તો કોઈ નહીં છે આ વાત તો માવી નહીં ગમે નહીં કે સિદ્ધિમાં જવાના છે. ગણ ગણીને અચરમ શરીરીઓ પણ સિદ્ધિને પ્રાપ્ત થાય છે એમ કરીને જીન અને જીનેન્દ્રની સાથે સાધુઓને પણ લેવામાં આવ્યા છે. એટલે પંચ પરમેશ્વર થઈ ગયા. હરિયમ સિદ્ધ થાય છે તો પાંચમું પદ છે, નીચે જીનેન્દ્ર હરિયમ જીન અને જીનેન્દ્ર અને સાધુમાં આચાર ઉપાધ્યાયને લાગુ એ બધા સિદ્ધિને પ્રાપ્ત થશે. નમોત્થમ તે સિંહ નમોત્થું તે જ્ઞા તેઓને નમસ્કાર હો. બહુ સંખ્યા એવા જે કોઈ સિદ્ધો થયા એ સમસ્ત તમામ સિદ્ધ પરમાત્માઓને મારો નમસ્કાર હો. અમૃતચંદ્રાચાર્ય કે નવાગમ ભાવ નમસ્કાર ઓસ્તુ એમ કીધું. એમાં ભાવે ભાવકમાં ભેદ રહ્યો નથી એટલે મારા સ્વરૂપમાં હું ઢળી ઢળું છું, મારા સિદ્ધ પદને હું નમું છું અને એ પૂર્વક બધા સમસ્ત સિદ્ધોને મારા નમસ્કાર. અનંત જ્ઞાન આદિ સિદ્ધ ગુણ સ્મરણ રૂપો ભાવ નમસ્કારો છું, હું નમસ્કાર કરું છું એટલે ફક્ત શરીરથી નમસ્કાર કરું છું. અષ્ટાંગ નમસ્કાર કરે છે ને એટલું નહીં, અનંત જ્ઞાન આદિ સિદ્ધ ગુણ સ્મરણ રૂપો અનંત જ્ઞાન વગેરે જે સિદ્ધ પરમાત્માઓના ગુણો છે એને સ્મરણ કરીને એને મારા જ્ઞાનમાં એમના ગુણોને લઈને અવધારીને હું એમને નમસ્કાર કરું છું, ભાવ નમસ્કાર કરું છું. જ્યારે હું સિદ્ધ પરમાત્માના અનંત જ્ઞાનાદિ ગુણોને મારા જ્ઞાનમાં જ્ઞાન ગોચર કરું છું ત્યારે મને એ સિદ્ધ પરમાત્માઓ પ્રત્યે બહુમાન થાય છે એટલે મારી પર્યાય તેમના પ્રત્યે માનથી ઢળે છે એને ભાવ નમસ્કાર કહેવામાં આવે છે. ભાવ નમસ્કાર છે ને તસ્થય નિર્વાણ મગસ્થ તસ્મય નિર્વિકાર સ્વસંગીતિ લક્ષણ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વાણ માર્ગ આવે છે. સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું અને તેમના નિર્વાણ માર્ગને પણ હું નમસ્કાર કરું છું. એટલે કે માર્ગમાં રહેલા જેટલા કોઈ સાધકો છે સાધુઓ છે આત્માના એ બધાને હું નમસ્કાર કરું છું, માર્ગને નમસ્કાર કરું છું. તસ્મય એટલે તેમને નિર્વિકાર સ્વસંગીતી લક્ષણ અવિકાર નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ જે નિશ્ચય રત્નત્રય સમ્યક દર્શન સમ્ય જ્ઞાનને સમ્યક ચારિત્ર એ રૂપ જે નિર્વાણ માર્ગ નિશ્ચય રત્નત્રયાત્મક જે નિર્વાણ માર્ગ તેમને હું નમસ્કાર કરું છું. તતો અવધાર્યતે મેવ મોક્ષ માર્ગો ન અન્ય ઇતિ, તેથી એમ સિદ્ધ થાય છે એમ નિશ્ચિત થાય છે કે આ એક જ મોક્ષનો માર્ગ છે. કયો? કે નિર્વિકાર સ્વસંવિતિ લક્ષણ નિશ્ચય રત્નત્રયાત્મક કે એક જ મોક્ષ નો માર્ગ છે અને બીજો કોઈ મોક્ષ નો માર્ગ વિશ્વમાં નથી. ઘણા પૂછે છે કે તો પછી તમારા જૈન નો જ મોક્ષ થાય ને બીજા કોઈ નો મોક્ષ ન થાય ને. એટલે અમે અમારા સંપ્રદાયમાં રહીને અમારી અમારા ધર્મની ક્રિયા કરીએ, અમે ધ્યાન વગેરે લગાવીએ, સમાધિ કરીએ, તો અમારો મોક્ષ ન થાય, ફક્ત જૈનોનો જ મોક્ષ થાય ને. ભાઈ, જૈન કોઈ સંપ્રદાય છે? જે કોઈ જીવો આત્મભાવને પામે છે, નિર્વિકાર અને નિર્દોષ પવિત્ર પરિણામને પ્રાપ્ત કરે છે એનો મોક્ષ થાય છે. સદોષ રહે એનો મોક્ષ થાય અને નિર્દોષ રહે એનો મોક્ષ થાય. બે વચ્ચે તો કઈ ફેર રહ્યો? મોક્ષ માર્ગ તો નિર્દોષતાનો માર્ગ છે. એનું સંપ્રદાય અપેક્ષા એ જૈન એવું નામ છે. બાકી કઈ નામની એને જરૂર છે? બીજું શું ધરમદાસ, હું વિષ્ણુ મત વાળો છું, હું બ્રહ્મબુદ્ધ મત વાળો છું, હું જૈન મત વાળો છું, હું શ્વેતાંબર મત વાળો છું, એમ લીધું છે, હું દિગંબર મત વાળો છું, એ બધા મતવાળા છે. મતવાળા એટલે દારૂ પીને જેને મત ચડે છે એને બધાને મતવાળા કહેવામાં આવે છે. એવી રીતે લીધું છે, બધા મતવાળા છે એમ કહી દીધો. એટલે બધાએ દારૂ પીધો છે એમ કહી દીધો. બધા ધ્યાનમાં બોલે છે, હું શ્વેતાંબર છું ને હું દિગંબર છું, હું તો આત્મા છું અને જેવું મારું સ્વરૂપ છે એવી સહજ સ્વાભાવિક અવસ્થા પ્રગટ થાય એ મોક્ષ નો માર્ગ છે. આત્માનો માર્ગ કહો કે મોક્ષ નો માર્ગ છે, એમાં બીજો ઝઘડો લાવવાની કઈ જરૂર છે? ન અન્ય ઇતિ એમ કરીને વાતને સ્પષ્ટ કરી છે કે આમ જ છે અને બીજી રીતે નથી, એને કાન છે. બસો ગાથા નીચે એનું મથાળું. હવે સામ્યને પ્રાપ્ત કરું છું, હવે હું સામ્યને પ્રાપ્ત કરું છું એવી પાંચમી ગાથામાં કરેલી પૂર્વ પ્રતિજ્ઞાનું નિર્વહણ કરતા થકા પાંચમી ગાથામાં શરૂઆતની આ શાસ્ત્ર શરૂ કર્યું અને પાંચમી ગાથામાં પ્રતિજ્ઞા કરી છે. એ પ્રતિજ્ઞાનું નિર્વહણ, જે પ્રતિજ્ઞાને નિભાવું છું હું, બરાબર મેં લીધેલી પ્રતિજ્ઞાને હું પાળું છું, પાળવું નિભાવવું એને નિર્વહણ કહેવામાં આવે છે. બીજું પદ છે પાંચમી ગાથાનું, બીજું પદ છે ઓ સંપયામિ સમમ જતો નિર્વાણ સંભમી સંપત્તિ. પાંચમો પાડે છે ઓ સંપયામિ સમમ જતો નિર્વાણ સંપત્તિ, એને અથવા ઉપસંયામી સમમ જતો. સંસ્કૃતમાં છેલ્લી નીતિ દીધી છે ને, પશ્વગાથાની ટીકા કરતા જયસેનાચાર્ય, અથો ઉપસંયામી સમમ જતો નિર્વાણ સંપત્તિ ઇત્યાદિ પૂર્વ પ્રતિજ્ઞા નિર્વાહયન, એનો નિર્વાહ કરે છે. નિર્વહણ એટલે નિર્વાહ કરવો. આપણે છે ને ભાઈ શું કરો છો? આજે કાંઈ અમે કમાઈએ છીએ, અમે અમારો નિર્વાહ ચલાવીએ છીએ. નિર્વાહ શબ્દ વપરાય છે આપણે ગુજરાતી શાસ્ત્ર સાહિત્યની ભાષામાં, એને નિર્વહણ કહે છે. હું સ્વામીને પ્રાપ્ત કરું છું એટલે બરાબર નિભાવું છું, મારી પ્રતિજ્ઞામાં ફેર પડતો નથી એમ કહે છે. જે પ્રતિજ્ઞા મેં પૂર્વે લીધી છે એ બરાબર વિતરાગ ભાવમાં હું બરાબર સ્થિત છું એમ કહે છે. સામ્ય ભાવ એટલે રાગ દ્વેષ વિનાનો વિતરાગ ભાવ. હવે સામ્યને પ્રાપ્ત કરું છું એવી પૂર્વ પ્રતિજ્ઞાનું નિર્વહણ કરતા થતા આચાર્ય ભગવાન પોતે પણ મોક્ષ માર્ગભૂત શુદ્ધાત્મ પ્રવૃત્તિને કરે. શુદ્ધાત્મામાં ઉપયોગની પ્રવૃત્તિ એને મોક્ષ માર્ગભૂત પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તમ્મા ધોર જાણીતા અપાણમ જાણજમ સ્વભાવેન પરી વિદ્યામી મમતી ઉવઠી દો નિમમતમ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ વડે જ મોક્ષ થતો હોવાથી શુદ્ધાત્મામાં ઉપયોગની પ્રવૃત્તિ કરતા જ મોક્ષ થાય છે અને કોઈ પણ પરદ્રવ્યાશ્રિત ઉપયોગની પ્રવૃત્તિ કરતા બંધ થાય છે અને મોક્ષ થતો નથી એમ હોવાથી તેથી નો અર્થ એમ છે એવી વસ્તુ સ્થિતિ હોવાથી એ રીતે આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણીને જો આમ છે આ શુદ્ધોપયોગની પ્રવૃત્તિ કઈ રીતે થાય છે વિધિ છે આ આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણીને એટલે આત્માને સ્વભાવથી માત્ર જ્ઞાતા દ્રષ્ટા જાણીને રાગ કરવા વાળો અને જગતના કાર્યો કરવા વાળો જાણીને નહીં હું નિર્મમત્વમાં સ્થિત રહ્યો થકો મમતાનો પરિત્યાગ કરું સર્વ પ્રકારે ત્યાગ કરવો એનો પરિત્યાગ થયો છે હું મમતાને છોડું છું નિર્મમત્વમાં રહીને સ્થિર રહીને નિર્મમત્વ ભાવ છે મમત્વ વિનાનો જે ભાવ છે એવા ભાવમાં સ્થિર રહીને અચંચળ રહીને એમ કે છે કે આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણ્યા વિના મમતાનો અભાવ થઈ શકે કોઈ એમ કહે કે અમારે તો મમતા છોડી દેવી છે અમારે કોઈ મમતા જ કરવી નથી પણ સ્વરૂપને સ્વભાવને પોતાને જ્ઞાયકપણે જાણ્યા વિના મમતા છૂટે એ બની શકતો નથી એ નિરીત છે વિધિ છે વાતે વાતે સ્પષ્ટતા છે નહીંતર એ રીતે મમતા છોડવાની વાતો તો અનેક રીતે પોતપોતાની બુદ્ધિ અનુસાર કરે છે લોકો પણ એ રીતે કાર્યની સિદ્ધિ થતી નથી કાંઈ મળી ગયા થોડા દિવસો પહેલા બધા માણસ છે આવો આવો કે બેસો થોડી વાત કરીએ આપણે કઈ વાત કરવી છે હું તો પરોડીએ 4 વાગે ઉઠું છું કે બસ મને એના ગુરુ વિશે મંત્ર આપ્યો છે 4 વાગ્યાથી બરાબર ધ્યાનમાં મંત્રનો જાપ કરું છું અને પછી આખો દિવસ એવો સરસ જાય છે ખરે ને વાત ઠીક છે દુકાને આવીએ છીએ આ બધું કરીએ છીએ પણ કઈ નહીં આપણે એનું કઈ નહીં કે એટલે એમ કે બહુ એનું મહત્વ નથી કહેવાનો મતલબ મળી પાછું થોડી વાત આગળ ચાલી આપણને તો આ બધું ધાર્મિક વૃત્તિ છે ને એટલે કુટુંબમાં બધું સરખું ચાલે છે મળી પાછું આવ્યું અવળું મોટું બહોળું કુટુંબ છે ભાઈ બધા સાથે સમથી રહીએ છીએ બધા છોકરાઓ યુવાન છે પણ છતાં વડીલોની મર્યાદા રાખે છે કહી શકે કે સુખી માણસો છે બંગલા મોટર ઘરે ત્યાં બધું ગાડીઓ 4-5 છે તો આ ભાઈ ફલાણા બધું અમારે થોડું ટેકનોલોજીનું જાણે છે તો બધું સંભાળી આણી લીધું છે આ બાજુનું અમે સંભાળી લીધું છે ઓલી બાજુનું આમણે સંભાળી લીધું છે આ ભાઈ પણ આ કઈ મમતા ની એમ વાત ચાલતી હતી એમાં આ બધું ક્યાંથી આવી ગયું? એવું છે કે ઊંડે ઊંડે પણ ધર્મ કરીએ છીએ તેથી અનુકૂળતા, સંયોગિક અનુકૂળતા રહે છે, અને સંયોગિક અનુકૂળતા રહે છે એનું કારણ અમે ધર્મ પાળીએ છીએ તે છે. એમાં એ ધર્મ મમતાને છોડાવનારો રહેતો. ખ્યાલ નો આવે અજ્ઞાનનું એ લક્ષણ છે, પરસ્પર ભાવનું વિરુદ્ધપણું એ અજ્ઞાનનું લક્ષણ છે. એ પોતાના જ સિદ્ધાંતને પોતે ઉલ્લંઘન કરે છે એવો ખ્યાલ રહેતો. વિષ્ણુ હતા ભાઈ બસ આ દુકાને આવીએ છીએ શબ્દ એને એમ વાગ્યો હતો પણ સાક્ષી બસ આપ કામકાજ કરીએ છીએ પણ સાક્ષી ભાવે બધું. એવો સરસ મંત્ર આપી દીધો છે ગુરુએ કે બસ સાક્ષી ભાવે આ બધું કરીએ છીએ અને વળી પાછું આ બધું હરખું લઈએ છીએ. આપણે અહીંયા એટલી ઈશ્વરની મહેરબાની છે કે અમારે એટલી ઈશ્વર કરતાની એટલી ભગવાનની અમારા ઉપર મહેરબાની છે. બધું કુટુંબ કબીલો બધું સરખું છે, ક્યાંય કોઈની ઉપાધિ તકલીફ આધિ વ્યાધિ ઉપાધિ કાંઈ છે. પણ એવું મમત્વ થાય છે એમાં, અને મમત્વ થાય છે ત્યાં સાક્ષીપણું રહેતું નથી. જો પોતાના સ્વરૂપને નાતા દ્રષ્ટાપણે ન સ્વીકારે, ન માને, તો એને નિર્મમત્વ પણ આવશે કઈ રીતે? કેમ કે મમત્વ કરવું એ એનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ છે કે ક્યાંય ને ક્યાંય મમત્વ કરવું. કોઈ જીવ મમત્વ કર્યા વિનાનો રહી શકે એ એના સ્વભાવની બહારની ચીજ છે, એનો એનો સ્વભાવ છે. વિભાવ પરમા કરે તો પરમા મમત્વ કરે, જ્યાં પોતે નથી ત્યાં બીજામાં મમત્વ કરે તો એનો એ વિભાવ અને વિકાર છે. પણ જ્યાં પોતાનું ત્રિકાળી અસ્તિત્વ છે ત્યાં એને મમત્વ થાય તો એ તો એનો સ્વભાવ જ છે. અને એ કર્યા વિના, મમત્વ કર્યા વિના તો કોઈ જીવ રહે એ વસ્તુના સ્વરૂપમાં છે જ નહીં. કાં તો સ્વરૂપમાં કરે, સ્વરૂપમાં કરે તો સ્વભાવ છે ને પરરૂપમાં કરે તો આવે છે. આવે છે એ વિશે સુગાનીજીના પત્રમાં આવે છે. સ્વભાવ છે. આવે છે, આવે છે. મમત્વ સ્વભાવ છે એવી વાત આવે છે ભાઈ. સાડી આપણે તેમાંથી લીધું આ મેરા અસ્તિત્વપણા અથવા વ્યાપકપણા, મેરાપણાનો અર્થ કર્યો. મારાપણું એટલે મમત્વ, તો એટલે પણું, મમ એટલે મારું, મારાપણું એને મમત્વ કહે છે. મારાપણું એટલે કે મારા અસ્તિત્વપણું એટલે કે મારું વ્યાપકપણું, એ ત્રણેય એક અર્થમાં લીધા. મેરાપણા, મેરા અસ્તિત્વપણા અથવા વ્યાપકપણા તો કેવળ ત્રિકાળી જ્ઞાન ઘન અખંડ ચૈતન્ય મેં હૈ, સામાન્ય દ્રવ્ય સ્વભાવ પરમ પરિણામી ભાવ પરમેશ્વર પદ, એમાં મારું મારાપણું છે. એ સિવાય ક્યાંય મારાપણું છે નહીં. તો જ્યાં મારાપણું છે એમાં મારાપણું કરવું એ તો સમ્યક છે, એ કઈ ઉલટું નથી, વિપરીત નથી, એ તો સત્ય છે. ઈસ દ્રષ્ટિ મેં, એવી મમત્વ દ્રષ્ટિ મેં, ઈસ દ્રષ્ટિ મેં पर्याय का पुरुषार्थ सहज स्वभाव है। बात बहुत प्रस्थापित है, बहुत ऊंची शैली आई थी आज गए, क्योंकि जीवो ने पुरुषार्थ ना विषय में तो कई करूं तो पुरुषार्थ एम लगे थे, कर्या विना पुरुषार्थ शू तो अहिया सुगानी जी एम थापे थे कि पोताना त्रिकाल विज्ञान घन अखंड चैतन्य छे, यहाँ पोते छे पोतानुं त्रिकाली अस्तित्व त्यां रहेलू छे, अस्तित्व स्वभाव रहेलो छे, त्यां ज्यां पोतापणुं एने भासे छे, जणाय छे ज्ञान में करवू पड़तु नथी, केम के तो छे ज एनुं अस्तित्व त्यां लावू पड़तु नथी, अस्तित्व तो त्यां कायम रहेलू छे, एवुं ज्यां ज्ञान में जणाय छे के अहींया हुं छुं, इस दृष्टि में एवी स्वरूप दृष्टि में पर्याय नो पुरुषार्थ सहज स्वभाव है, पुरुषार्थ करवा जाऊं पड़ता इस दृष्टि में पर्याय का पुरुषार्थ सहज स्वभाव है। पर्याय अपेक्षा पछी फक्त पर्याय ने मुख्यता करीने पर्याय अपेक्षा पुरुषार्थ हुआ ऐसा कहने में पुरुषार्थ थयो, पर्याय उत्पन्न थई ने तो पुरुषार्थ थयो एम कहेवामां आवे छे, तो सहज स्वभाव छे, पुरुषार्थ हुआ पुरुषार्थ में वृद्धि हुई, उसे पुरुषार्थ किया वृद्धि करी ऐसा कहते हैं, तो कहेवानी वात छे, बोलवानी पद्धति छे। यथार्थ में तो उक्त अस्तित्वपणे एटले पोताना अस्तित्वपणानी उक्त एटले मारापणानी उक्त अस्तित्वपणे की एटले पोताना अस्तित्वपणे की अखंड दृष्टि के बल पर एनी जी अखंड उपरनी जी दृष्टि छे एनो बल उत्पन्न थता पर्यायों का क्रम सहज अखंड की ओर बढ़ता जाता है। पर्यायनो उत्पन्न थवुं क्रमे क्रमे एवुं ज थाय छे, अखंड जी त्रिकाली सामान छे एना उपर एनी भीस वधती जाय छे। पुरुषार्थ आदि की इस पर्याय में कोई उलटफेर करना नहीं पड़ता, या पुरुषार्थ करूं पर्याय ने फिरवी नाखूं, पुरुषार्थ आम करूं नाम करूं के अधिक करी नाखूं कम करी नाखूं अधिक कम पुरुषार्थ आदि करना नहीं पड़ता, कारण पर्याय में तो मेरी दृष्टि के विषय का अस्तित्व ही नहीं है, एक समय नहीं विकारी अविकारी कोई पर्याय में दृष्टिना विषय नो अस्तित्व नहीं, एटले मारो अस्तित्व नहीं कि उसने कुछ कर सकूं, मेरा अस्तित्व त्रिकालीपणे में है, मारो अस्तित्व तो फक्त त्रिकालीपणो छे त्यां छे, एटले नित्य स्वभाव में छे, મમત બોલી નહીં શકે। સ્વભાવ છે પોતા રૂપ છે, પોતે સ્વભાવ રૂપે છે, એવું જયારે એને જ્ઞાનમાં જણાય છે ત્યારે એ સંબંધીનો એનો પુરુષાર્થ અપૂર્વ વેગ પકડે છે, એવું જ કોઈ અદભુત ને અચિંત્ય સ્વરૂપ છે કે એને જુનાર જ્ઞાન એની જ્યાં દ્રષ્ટિ થઈ કે આ હું છું, દ્રષ્ટિ એટલે સત્તા પકડે ત્યાં, એ તો દ્રષ્ટિ થઈ એમ કે છે, દ્રષ્ટિ પકડવું સત્તાથી થાય છે, સત્તાને ગ્રહે છે દ્રષ્ટિ, નિર્વિકલ્પ છે ને, એ પુરુષાર્થ સહેજ ઉમટી પડે છે, લાવવો પડતો નથી, એમ આઘાત પ્રત્યાઘાત લાગે છે ત્યારે પરિણામની આકુળતા લાવવી પડતી નથી, થઈ જાય છે ને એવો વિષય છે। ટીકા 200 ગાથા હું આ મોક્ષાધિકારી પોતાના માટે શબ્દ વાપરો છે, કોને ખબર હું મોક્ષમાં જઈશ કે નહીં જઉં, એ તો કેવડી ભગવાન જાણે, અમે તો રહ્યા છદમસ્થ, અમને ખબર પડે નહીં કે અમારો મોક્ષ થશે કે નહીં, એવી વાત એ પ્રકારનો ભાવ મોક્ષ માર્ગી જીવને હોતો નથી, એવો શંકાનો પોતાને ભાવ હોય એ જીવ મોક્ષ માર્ગમાં હોતો નથી. એમ છે કેમ કે મોક્ષ માર્ગ છે આંશિક મોક્ષ સ્વરૂપ છે. જે મોક્ષ માર્ગ છે, અરે મોક્ષ માર્ગ ની શરૂઆત ચોથો ગુણસ્થાન સમ્યક દર્શન છે, એ આંશિક મોક્ષ સ્વરૂપે છે. આંશિક મુક્તિ ત્યાં થઈ છે, જેટલી શુદ્ધિ થઈ એટલી વિકારથી ને દુઃખથી મુક્તિ થઈ, એટલી પરદ્રવ્ય પ્રત્યેની મમત્વથી મુક્તિ થઈ, જોડાણ બંધન છૂટ્યું એટલું. તો એવી જે મુક્તિનો અંશ છે એના ઉપરથી પૂર્ણ મુક્તિ એટલે મોક્ષ, એની પ્રતીતિ આવ્યા વિના રહેતી નથી. એક ચોખાનો દાણો જે નક્કી કરે છે ને કે આ બધા ભાગ ચડી ગયા છે, આખું તપેલું ચડી ગયું છે, પછી અધમણ વયા હોય ઘરે કોઈ વરો હોય ને અધમણ ભાગ ઉડ્યા હોય મોટા તપેલામાં, તો અધમણના દાણા કેટલા થાય કઈ બધાને તપાસવા પડતા, પ્રતીતિ આવે છે. એક અંશ ઉપરથી પૂરી પ્રતીતિ આવે છે. એટલે એમ કે છે જ્યાં અહીંયા મોક્ષ મુક્ત ભાવ જ્યાં પ્રગટે છે ત્યારે એ જીવને પોતે મોક્ષનો અધિકારી છે એવો વિશ્વાસ અનુભવથી આવે છે. એવો વિશ્વાસનું અનુમાન કરવું પડે છે કે અનુમાનથી એમ લાગે છે કે આપણો તો હવે મોક્ષ થઈ જશે એવું અનુમાન બરાબર હવે બેસે છે. એવો એ વિષય છે, એ અનુભવનો વિષય છે. કે અનુભવથી એમ લાગે છે કે હું મોક્ષગામી છું, મોક્ષ થશે થશે ને થશે, એમાં કોઈ શંકાનું સ્થાન વર્તમાન અવસ્થા પરિસ્થિતિ જોતા દેખાતું નથી કે આમાં કઈ શંકા રહીએ એવું કઈ દેખાતું નથી, સ્પષ્ટ હોય છે. એટલું જો કે એટલી દરકારી નથી, પણ એ પ્રકારનું જ્ઞાન અને પ્રતીતિ આવ્યા વિના રહેતી નથી. હું આ મોક્ષાધિકારી જ્ઞાયક સ્વભાવી આત્મતત્વના પરિજ્ઞાન પૂર્વક મમત્વના ત્યાગરૂપ અને નિર્મમત્વના ગ્રહણરૂપ વિધિ વડે સર્વ આરંભથી, અહીંયા સર્વ ઉદ્યમ શબ્દ લીધો છે, શુદ્ધ આત્મામાં પ્રવર્તું છું, મારા સ્વરૂપમાં પ્રવર્તું. શું કહે છે કે હું મોક્ષનો અધિકારી છું, પૂર્ણ શુદ્ધ થવાનો હું છું. દેશ નિર્દોષ થવાની પદ્ધતિ અને વિધિ હું જાણું છું, તેથી હું પૂર્ણ શુદ્ધ ને પૂર્ણ નિર્દોષ થઈ જઈશ એમાં કોઈ શંકાનો સવાલ રહેતો. હું મોક્ષાધિકારી શું કરું છું કે મારી પૂરી શક્તિથી પૂરી તાકાતથી, માણસ નથી કહેતા કે હવે આ એવો પ્રસંગ છે કે પૂરી તાકાતથી લડી લેવું છે, સુવાતન ચડે છે ને માણસને ત્યારે એમ કરે છે કે હવે તો પૂરી તાકાતથી લડી લેવું છે, કરેંગે યા મરેંગે, એમ કહે છે કે નહીં. અહીંયા એમ કહે છે કે મારી જેટલી શક્તિ છે એ શક્તિનો કોઈ અંશ પણ હું દોષિત ભાવ કરવામાં ઉપયોગ કરવા માંગતો નથી. મારી સર્વશક્તિથી સર્વ આરંભથી સર્વ ઉદ્યમથી સર્વ પ્રયત્નથી હું મારા નિર્દોષ પરમાત્મ સ્વરૂપમાં શુદ્ધાત્મામાં હું પ્રવર્તું છું, બીજું કોઈ મારે કાર્ય કરવું નથી. પહેલેથી જ્યારથી સાધક દશા શરૂ થાય છે એ આ પ્રકારે જ હોય છે. તારતમ્ય ભેદ છે, જાતિ ભેદ છે નહીં. પરિણામમાં તારતમ્ય ભેદ છે, પણ સાધક દશામાં પરિણામની જાતિ સાધકની જાતિ ભેદ હોતો નથી. સાધક બધા એક જાતના, કોઈ પણ ગુણ સ્થાને હો સાધક બધા એક જાતના છે. શું કહે છે, જ્ઞાયક સ્વભાવી આત્મતત્વના પરિજ્ઞાન પૂર્વક મમત્વનો ત્યાગ કરું છું. મમત્વનો ત્યાગ એમને એમ થઈ શકતો જ નથી એમ એનો અર્થ છે. જે આત્મા જ્ઞાયક સ્વભાવી છે એનું જે પરિજ્ઞાન છે, એનું જે આત્મજ્ઞાન છે, એ આત્મજ્ઞાન પૂર્વક, એટલે એમાં એમ છે સીધી વાત, કેમ આત્મજ્ઞાનમાં મમત્વનો ત્યાગ થાય છે, કે જ્યારે કોઈ પણ જીવને નિજ સ્વરૂપનું જ્ઞાન થાય છે, નિજાત્મજ્ઞાન થાય છે, ત્યારે એને એ આત્માના જ્ઞાનમાં એવું આત્માનું જ્ઞાન થાય છે કે મારા આત્મામાં મારા સિવાય કોઈ છે નહીં, આ જોડાયેલું દેખાતું શરીરનું ખોખું એ પણ આત્મામાં તો છે નહીં, પછી એનાથી ભિન્ન ક્ષેત્રે રહેલા બીજા પદાર્થો, સચેત અચેત ને સચેત અચેત મિશ્ર બધા આવી ગયા, જેટલા સંયોગો છે એ તો મારા આત્માથી તદ્દન જુદા છે, એમ પોતાનું જ્ઞાન થતાં પરથી પોતે ભિન્ન છે એવું જ્ઞાન થાય છે. પોતાનું જે જ્ઞાન થાય છે એમાં પરથી પોતે ભિન્ન છે એવું જ્ઞાન થાય છે, તેથી પરનું મમત્વ પણ એને છૂટી જાય છે. એવા આત્મજ્ઞાન વિના કોઈને પરનું મમત્વ છૂટે એમ બનતું નથી. કેમ કે પરથી અભિન્નપણે તો પરણમી રહ્યો છે, પરથી અભિન્ન ભાવે પરણમી રહ્યો છે, એને પરથી ભિન્ન ભાવે પરિણમન જ્ઞાન થઈને પરિણમન આવ્યા વિના એને મમત્વ છૂટવાનો કોઈ અવસર ને પ્રસંગ છે. કલ્પના એમ કરે અને એક યુક્તિ લગાવે, વૈષ્ણવમાં એવી રીતે છે કે ભાઈ બધું ભગવાનને અર્પણ કરી દેવું, કૃષ્ણાર્પણ કરી દેવું એમ પણ છે, અથવા ઈશ્વર સમર્પણ કરી દેવું. સંસારમાં જે કાંઈ આપણું છે એમાં આપણે મમતા ન કરવી અને બધું ભગવાનને સમર્પણ કરી દેવું. એ તું રાખ કર તું અને ટાળતો હોય તું પાલન પોષણ કરતો, તું બધું કરે છે, હું કાંઈ કરતો નથી. અભિમાન ન કરવું, અહંકાર ન કરવો, મમત્વ ન કરવું, એ બધું એક અર્થમાં છે. કેમ કે બીજા પદાર્થો જ્યાં પોતે નથી ત્યાં અહમપણું કરવું તેને અહંકાર કહે છે, હું કરું હું કરું એમ, અને એમાં મારાપણું કરવું તે મમકાર છે, અહંકાર અને મમકાર. કે ભાઈ ઈશ્વરને માથે નાખીએ તો આવો અહંકાર ને મમકાર થાય નહીં, એક યુક્તિ પકડી. પણ પોતાના સ્વરૂપને તદ્દન જુદું, દ્રવિક્ષેત્ર કાળભાવથી જુદું જાણ્યા વિના, અનાદિથી એમાં જે પોતાપણું ભાષું છે એ યુક્તિથી ટેમ્પરરી એમ લાગે કે આ યુક્તિથી આપણને મારાપણું હવે એનામાં થતું નથી, એટલો બધો શુભરાગની એટલી હદ ત્યાં આવી જાય કે મકાન સળગે તો પણ એમ કે ભાઈ ઈશ્વર કરે તો ખરો, ઈશ્વરને ગમે તે ખરો, સ્થિરતા રાખે. એવું નહીં કે સ્થિરતા ના રાખે, ઘણી સ્થિરતા રાખે, પણ ખરેખર અંદરથી મમત્વનો અભાવ એમ થઈ શકતો, એ બહુ બહુ તો ભાવની તીવ્રતા હોય તો તદભાવ પર્યંત રહે એ પરિણામ. પણ સીધું જ્યાં ભાવાંતર થાય એટલે સંયોગાશ્રિત પરિણામ નહીં છૂટ્યા હોવાથી અને સ્વરૂપાશ્રિત પરિણામ નહીં થયા હોવાથી એ બધું વિસ્મૃતિમાં ચાલ્યું જાય. કેમ કે પહેલાં શું કર્યું તો ખબર નથી. આવા શુભ ભાવના પરિણામે દેવલોકાદિમાં ગતિ થાય છે, ઘણા કશાય મમતાના પરિણામમાં શુભ ભાવના ફળમાં એવા સંયોગોમાં જાય કે ત્યાં જાગ જમાડો હોય પહેલાં શેના ફળમાં એ આવ્યો છે તો ખ્યાલ રહે નહીં, કેમ કે એ તો પૂર્વભાવના ભાવ વિસ્મરણ થાય છે, યાદ રહેતું નથી કોઈને, વિસ્મરણ થાય નહીં. પછી જે સંયોગી દ્રષ્ટિ તો ઊભી છે, સળંગ છે, અખંડ રહી છે, હજી તૂટી નથી, જે તે સંયોગમાં પાછા લીન થઈ જાય. એ છે દ્રવલિંગને એમ છે ને, એને પણ પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ વગેરે નગ્ન દિગંબર થઈને દીક્ષા લઈને પાડે, પણ સ્વરૂપાશ્રિત પરિણામ સમ્યક દર્શન શરૂઆત નથી થઈ એટલે દ્રષ્ટિ જ પરની છૂટી નથી. એટલો તો મૂળ મુદ્દો આ છે કે શ્રદ્ધાનમાં સ્વ છે કે પર, તને કોઈ પરનું તને શ્રદ્ધાન છે ત્યાં સુધી તને સ્વનું શ્રદ્ધાન નથી. તો એ પરનું જે શ્રદ્ધાન છે એ શ્રદ્ધાન તો એમને એમ રહ્યું, અખંડ રહ્યું, એમાં તો કઈ ખંડ પીડ્યો નથી, તૂટ્યું નથી. એટલે જેવું ભાવાંતર થાય છે ત્યાં ભાવાંતર થઈ જાય છે ખરા. એ પણ ગ્રેવિકાદીમાં જાય, બારમા સ્વર્ગની ઉપર, બારમા સ્વર્ગની ઉપર જાય. એ કહેતા હતા ગુરુદેવ આપણે શુકલ વિષયના પરિણામમાં છઠ્ઠા સ્વર્ગમાં જાય ઓછામાં ઓછો. શુકલ વિષયનું પરિણામ હોય કોઈ પણ જીવને તો એ પાંચમા સ્વર્ગની ઉપર જાય, છઠ્ઠા સ્વર્ગમાં જાય. છઠ્ઠામાં જાય, કોઈ સાતમામાં જાય, કોઈ આઠમામાં જાય, કોઈ નવમાં જાય, કોઈ દસમાં જાય, કોઈ અગિયારમાં જાય, કોઈ બારમાં જાય, બારમી ઉપર કોઈ ગ્રેવિકમાં પણ જાય. શુકલ વિષયના એટલા ભાંગા છે, તારતમ્ય ભેદે એના ફળ ભેદ છે. છતાં જો સ્વરૂપની દ્રષ્ટિ ન થઈ, અસંયોગી અસંગ તત્વની દ્રષ્ટિ ન થઈ અને સંગ ઉપરની દ્રષ્ટિ રહી ગઈ, દ્રષ્ટિ તે સદાન સ્વસત્તાને એની દ્રષ્ટિ ગ્રહતી નથી ને પરસત્તાને એકાંતે ગ્રહે છે, એ ભવાંતર થતા એને ભાવાંતર થઈ જાય છે. ખલાસ બહુ બહુ તો હે બસ એવું છે ભાઈ કે અહીંયા કોઈ રાજપાટ નો ત્યાગ કરે છે એ એમ કે ભોગ હેતુ ધર્મ તમે કેમ કયો? અમે અમારે તો મમતા છોડવી હતી તો રાજપાટ છોડ્યા, રાણીઓ છોડી, કુટુંબ પરિવાર છોડ્યા, વાડી બધી ભા છોડ્યા અને ત્યાગ કર્યો. ભોગ હેતુ ધર્મ કેમ કયો? એનું કારણ છે વર્તમાનમાં પ્રતિજ્ઞા કરી હોય ત્યાગની, ત્યાગ કરી શકે છે. શુભ ભાવના આધારે, શુભ રાગના આધારે પણ બાહ્ય ત્યાગ તો પાળી શકે ને થઈ શકે છે, પણ એ કાયમી ચીજ નથી. એવું એનું રહેવું, પરથી છૂટું રહેવું ને સ્વરૂપ આશ્રિત કયા વિના પરથી છૂટું રહેવું એ કોઈ કાયમી ચીજ નથી. એ તો રાગાશ્રિત પરિણામ આશ્રિત પરિણામ છે, એ સ્વભાવ આશ્રિત પરિણામ છે. આ એનું વિજ્ઞાન છે, એ ત્યાં વિધિ ઉપર જોર છે. ભાઈ હું શબ્દ આચાર્ય એમ વાંચ્યો છે કે જ્ઞાયક સ્વભાવી આત્મતત્વના પરિજ્ઞાન પૂર્વક મારો આત્મા મારા સિવાય જગતના તમામ તત્વોથી ભિન્ન છે, તેથી મારા સિવાય મને બીજે ક્યાંય મમત્વ થવું એ મારો ફરજ અને ધર્મ રહેતો નથી. પરની ચીજને પોતાની કરવી એ તો ચોરી ને લૂંટફાટનું કામ છે. છાનું માનું લઈએ તો ચોરી છે ને જાહેર રીતે લઈએ તો લૂંટ છે. બીજાની ચીજને પોતાની કરીને લઈ કે આમાં મારો અધિકાર છે આના ઉપર, તો એ વાત તો ન્યાય સંપન્ન છે. સીધી વાત છે કે નહીં? એટલે એમ કહ્યું આત્મતત્વના પરિજ્ઞાનમાં મારામાં હું છું એટલે મને મારામાં મમત્વ કરવામાં કઈ દોષ નથી. એ તો નિર્દોષ પરિણામ છે, કેમ કે હું જ્યાં છું, જ્યાં મારી સત્તા છે, અસ્તિત્વ છે, ત્યાં હું મને ભાસું કે અહીંયા જ હું છું, તો એ તો સમ્યક છે. એમાં કઈ ઉલટું છે? એવા આત્મતત્વના પરિજ્ઞાન પૂર્વક અને મમત્વના ત્યાગ રૂપ પરમા પોતાપણાના મારાપણાના ત્યાગ રૂપ અને પરમા નિર્મમત્વના ગ્રહણ રૂપ વિધિ, એમ નિર્મમત્વ નાસ્તિનું ગ્રહણ વિધિ, પરમા મમતા થતી નથી, પોતાપણું ભાસતું નથી, કેમ કે પર મારાથી જુદું છે, એવું જે જ્ઞાન છે પરનું, પર સંબંધીનું જ્ઞાન છે, તેને નિર્મમત્વનું ગ્રહણ કહેવામાં આવે છે. એવા જ્ઞાનને નિર્મમત્વનું ગ્રહણ કહેવામાં આવે છે કે પારકી ચીજ પોતાની દેખાતી નથી. પરમા મમત્વનો ત્યાગ એવી જે વિધિ છે તે વિધિ દ્વારા તે રીત દ્વારા પૂરી શક્તિથી પૂરા પુરુષાર્થથી હું શુદ્ધાત્મામાં પ્રવર્તું છું, હું મારામાં પ્રવૃત્તિ કરું છું અને પરદ્રવ્યાસે પ્રવૃત્તિ કરતો નથી. કેવો હું છું કે હું મોક્ષાધિકારી છું, મોક્ષનો અધિકારી થઈને આમ કરું છું. અનધિકારીની વાત છે એમ કે હું છે મારો મોક્ષ પામવાનો અધિકાર છે અને હું આમ કરી રહ્યો છું એટલી વાત કરી. એમાં પોતાના વર્તમાન પરિણામનું આચાર્ય ભગવાનનું જે જોર છે એ વ્યક્ત થાય છે. કારણ કે અન્ય કૃત્યનો અભાવ છે, અર્થાત બીજું કાંઈ કરવા યોગ્ય નથી, બીજી કોઈ ફરજ ખરી કે
નહીં,
એ બીજી ફરજની આમાં કોઈ વાત રહેતી નથી. આ એક એવું કિંમતી કામ છે કે બીજા કોઈ કાર્યની કિંમત ગણવામાં આવતી નથી. વસ્તુતા એમ છે કે કરી શકતો નથી. જો કરી શકતો હોય બીજાનું કાર્ય તો એનું કર્તવ્ય થાય, કરવા યોગ્ય થાય, પણ કરી તો શકતો નથી. તે આ પ્રમાણે અર્થાત હું આ પ્રમાણે શુદ્ધાત્મામાં પ્રવર્તું છું, જો આ વિધિ છે ને એને સ્પષ્ટતા કરે છે આ ગાથામાં. એ કઈ વિધિ? પેલા સામાન્ય વ્યાખ્યા કરી, હવે કહે છે કે આ પ્રમાણે હું પ્રવર્તું છું. કે પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક છું. પ્રથમ તો એટલે મૂળમાં તો પહેલી વાત તો આ છે કે હું સ્વભાવથી જ્ઞાયક જ છું. આ પહેલી વાત છે. એ વાત રાખીને પછી બીજી બીજી બધી વાત કરવી છે, પણ મૂળમાં હું જ્ઞાયક છું એવી જે જ્ઞાયકની દ્રષ્ટિ એ મોક્ષ માર્ગનો ટ્રેડમાર્ક છે. રજિસ્ટર ટ્રેડમાર્ક હોય છે ને બધાને પોતપોતાનો વ્યાપારનું ચિહ્ન, રજિસ્ટર ટ્રેડમાર્ક એટલે વ્યાપારનું ચિહ્ન. મોક્ષ માર્ગ છે એ વ્યાપાર છે, એ ધંધો છે, ઉપયોગનો વ્યાપાર કહેવાય છે ને. એમાં છાપ મોર શું લાગી છે કે હું સ્વભાવથી જ્ઞાયક છું. બસ આ વાત છે. જ્ઞાતા છું, જ્ઞાન સ્વભાવ એવી જે મારી દ્રષ્ટિ છે સ્વભાવ જ્ઞાયક સ્વભાવની, એ વાત પહેલી છે. પછી આગળ જે વાત કઈ કરવી છે તે કરવી છે, વિસ્તાર કરવો છે એમાં પહેલા આ નાખે છે. હા, પણ આત્માનુભવ વગર ન દ્રઢ થાય તો એમ કઈ કહેવું નથી કે આત્માનુભવ વગર દ્રઢ કરી નાખવાનો તો કોઈ પ્રશ્ન છે. આત્માનુભવ કરવો, આત્મા છે એ આચાર તો એમ કે છે ને કે ભલે અત્યારે તને અનુભવ નથી એટલે તને ખબર પડતી નથી, પણ અમે જે કહીએ છીએ એની સમજવાની તો તું કોશિશ કરીશ ને. જેમ કે જ્યાં તારે પ્રયોજન છે, જ્યાં તને સુખ દુઃખનો પ્રયોજન પડે છે ત્યાં એ વિષયમાં સમજણ લેવાનો તું પ્રયત્ન કરે છો. બરાબર છે કે ના? કેમ કે છે કોઈ મને ખબર ન પડે, ભલે અમને દુઃખ પડે, ભલે અમારે ભૂખ્યા તરસ્યા રહેવું પડે, પણ અમને કાંઈ સમજણ પડે નહીં એમ કે છે. અમારે આ સમસ્યા છે અને એ સમસ્યાનો રસ્તો કરવા અમારે પૂરેપૂરી સમજણ કરવી છે. અને જ્યાં સુધી એની સમજણ ચોખ્ખી ન થાય ત્યાં સુધી સમજણ કરવામાંથી ખસતો નથી. આ છે કે નહીં પરિસ્થિતિ? હે, કોઈ પણ સમસ્યા ઊભી થાય તો એમાંથી માર્ગ કાઢવો, એમાંથી રસ્તો કાઢવો, એની સમજણ કરવામાં કોઈ પાછી પાણી કરતો આ રોગ થાય છે મોટા મોટા કેન્સર જેવા, કેમ મટે? લોકોએ જાહેર કર્યું કે આ મટે એવું નથી, તો કે નહીં ભલે મટે એવું ન હોય પણ એટલે મટે એવું નથી એમ નક્કી થઈ ગયું એટલે ન મટાડવાનો પ્રયત્ન કરવો એમ કોઈ રહેતો નથી. એમ પડ્યું છે એનો ઉપચાર કર્યા વિના એમ આત્મા જ્ઞાયક સ્વભાવી છે એમ જયારે આચાર્ય કહે છે ત્યારે એને એ વાતને સમજવાની કોશિશ કરવી જોઈએ કે આત્મા એટલે જ્ઞાનની ગાંઠ. જો એમાંથી જ્ઞાન થયા જ કરે છે, આ જ્ઞાન શેમાંથી થયા કરે છે? કોઈ જ્ઞાનની ગાંઠ અંદરમાં પડી છે એમાંથી થયા કરે છે કે કઈ એમને મધરથી આવે છે? બસ એ જે ગાંઠ છે એ સ્વભાવ છે, જ્ઞાયક સ્વભાવ છે કે જેમાંથી જ્ઞાનનો પ્રવાહ અનાદિ અનંત નિરંતર નીકળ્યા જ કરે. એની પ્રતીતિ કરતા અનુભવ થઈ જાય, વિશ્વાસ જ્યાં એનો લાવે છે ત્યાં જીવ અનુભવમાં આવે છે. એ કાંઈ એવો હાવ નથી કે અનુભવ ન થાય એવું કઈ છે.